તારીખ 14/12/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 39 અને 40 સળંગ પ્રવચન નંબર 80
વિતરાગ પરિણતિ થવી સાધક છે અને પરમાત્મ દશા એટલે પૂર્ણ વિતરાગ દશા સાધ્ય છે. પૂર્ણ વિતરાગ દશાનું સાધક વિતરાગપણું છે અથવા વિતરાગતા સદાતા સદાતા વિશેષ વિશેષ વિતરાગતા સાધ્ય થતાં પૂર્ણ સાધ્ય વિતરાગતા થાય છે. બીજી કોઈ પ્રકારે પરમાત્મ દશા અથવા વિતરાગ દશા થાય છે એવું બનતું નથી એમ કહેવું છે. અહીંયા શુદ્ધોપયોગ પરિણતિ એટલે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પણ લેવો અને સાતમા પછી જેટલું કોઈ શુદ્ધોપયોગની જે એક ધારી દશા છે એટલે એને શુદ્ધોપયોગ પરિણતિ કહી દીધી. ચાલુ ક્રિયા જ રહી ગઈ. પરિણતિ જ્ઞપ્તિ ગતિ એવા બધા જે ઇકારાંત ક્રિયાવાચક નામ છે એ બધી ચાલુ વર્તમાન ક્રિયાને સૂચવે છે. વ્યાકરણની દ્રષ્ટિએ ચાલુ વર્તમાન ક્રિયા એમ કહે છે કે જે સાતમા સ્થાન પછી ઉપયોગ શુદ્ધ થયો અને એ ઉપયોગની ક્રિયા શુદ્ધતાને ચાલુ જ રહી ગઈ એવી જ પરિણતિ થઈ ગઈ. પરિણતિ જ એવી રહી ગઈ પછી અશુદ્ધ ઉપયોગમાં જ ન આવે. સાતમાંથી ઉપરની સ્થિતિ એ સાધક છે અને એનું ફળ વિતરાગતા છે પરમાત્મા. હા એ તો આવે છે કે નિર્વિકલ્પ પરિણતિ રહી અને પરિણતિ વિતરાગ પરિણતિ કહેવાય છે ને એ સાધક પરિણતિ છે. પણ અહીંયા જ્યાં પરમાત્મ દશા જેનું ફળ લેવું છે તો અહીંયા એ પરમાત્મ દશા પહેલાની જે પૂર્વની પ્રક્રિયા કેવી હોય એમ લઈએ તો એ પહેલા નિર્વિકલ્પ વિતરાગ ઉપયોગ અને નિર્વિકલ્પ વિતરાગ ઉપયોગની પરિણતિ શુદ્ધ ઉપયોગની પરિણતિ હોય તો વિતરાગ પરમાત્મ દશા પ્રાપ્ત હોય. બીજી રીતે પરમાત્મ દશા પ્રાપ્ત થાય નહીં. પરમાત્મા સાધ્ય છે. પરમાત્મા એટલે પોતાની દશા પરમ દશા એ પરમાત્મા. અહીંયા બીજા કોઈ પરમાત્મા સાધ્ય છે એ વાત નથી. વ્યવહાર રત્નત્રય સાધક છે ત્યાં નિશ્ચય રત્નત્રય સાધ્ય છે. અહીંયા નિશ્ચય રત્નત્રય વાળાને વ્યવહાર રત્નત્રય નિયમથી હોય છે એમ લેવું છે. નિશ્ચય રત્નત્રય હોય ને વ્યવહાર રત્નત્રયમાં ગુણસ્થાન ઉચિત પરિણામ ન હોય એવું કદી બનતું નથી. એવું કદી બનતું નથી. છઠ્ઠે ગુણસ્થાને સાતમા અને છઠ્ઠા ગુણસ્થાનની જે નિશ્ચય વ્યવહારની પરિણતિ છે એમાં મુનિયોગ્ય દશા જ હોય વ્યવહાર રત્નત્રયના. બીજી રીતે હોય એવી રીતે પાંચમા ગુણસ્થાને એવી રીતે ચોથા ગુણસ્થાને પણ કેટલીક મર્યાદા છે સપ્તવ્યસનાદિની. સમ્યક દ્રષ્ટિ જીવને વ્યસનનું બંધન ન હોય એ સમ્યક દ્રષ્ટિ પણ કેમ કે મુક્ત ભાવમાં આવ્યો છે ને જીવ તો એને વ્યસનનું બંધન નથી થતું એમ કેમ કેમ કે એ સમ્યક દ્રષ્ટિ ત્યારે થયો છે કે પોતાના મુક્ત પરમાત્માને ધ્યાવતા એ સમ્યક દ્રષ્ટિ થયો છે. એ વ્યસન જેવું તો નથી, કેમ કે કેટલાક સમ્યક દ્રષ્ટિ એવા છે, ચારે ગતિમાં થાય છે ને. તિરેન ક્યાં સ્વાધ્યાય કરવા જાય, નારકી ક્યાં સ્વાધ્યાય કરવા જાય, ચારે ગતિમાં થાય છે. એક છે મનુષ્ય હોય તો એને સ્વાધ્યાયનું ચિત્ત રહે છે, એના ચિત્તમાં એમ રહ્યા કરે કે હું મહાપુરુષોના, સત્પુરુષોના, આરાધક પુરુષોના, જે આરાધકતાની ભૂમિકામાંથી ઉત્પન્ન થયેલી જે વાણી છે એનું હું અવગાહન કરું, સ્વાધ્યાય કરું, એનો અર્થ એનું હું અવગાહન કરું ઊંડેથી, મારા પરિણામને મને તેને કહીએ સાક્ષીભૂત થાય, મારા પરિણામમાં જે સાક્ષીભૂત થાય એ રીતે હું એનું અવગાહન કરું કે આવો જ સહયોગ હોય. આ જાતનો વિકારી દશાના ભેદ પ્રભેદને પણ ઓળખે, પોતાના પરિણામને મેળવીને ઓળખ કરે, આ બધા ભાવોને ઓળખે, એ રીતે જ એની મેળવણી હોય. મનુષ્ય પણ આમાં તો સમ્યક દર્શનથી માંડી પંચમ ગુણ સ્થાન, છઠ્ઠા ગુણ સ્થાન સુધી શાસ્ત્ર અધ્યયનમાં ચિત રહે છે. વિશેષપણે કેમ કે તેને જ્ઞાન ને ધ્યાન જ નિમિત્ત છે, પોતાના શુદ્ધ પરિણતિને, વિતરાગતાને, જ્ઞાન ને ધ્યાન જ નિમિત્ત છે, એને જ્ઞાન ધ્યાન જ નિમિત્ત પડે છે. વ્યસન છે એ બંધન છે, તો બંધન મુક્ત ભાવ વાળાને બંધન તો જવું જ જોઈએ. જેને મુક્ત ભાવ અંશે પણ પ્રગટ થયો છે એ ભલે પ્રગટ થયો છે જઘન્ય અંશમાં, પણ એ જઘન્ય અંશ પ્રગટ કરવા માટે પણ એને બહુ મોટો પુરુષાર્થ કર્યો છે, ત્યારે જઘન્ય અંશમાં પ્રગટ થયો છે. સાધારણ પુરુષાર્થથી અનંતકાળનું મિથ્યાત્વ અને અજ્ઞાનનું અંધારું નથી જતું. તો એ જે પુરુષાર્થનો, પૂર્વ પુરુષાર્થનો જે પ્રોસેસ છે એમાં એને ઘણી વાતો ફગાવી દીધી છે. વ્યસન તો સવાલ નથી, પણ વ્યસન સિવાય એનો સિદ્ધાંત એવો છે કે કોઈ પણ હાલતમાં મારું જે સ્વરૂપ છે એ તો અબંધ અને નિર્બંધ અને મુક્ત જ છે. એવી શ્રદ્ધા જેનું મૂળ છે ત્યાંથી તો જગન્ય વિતરાગતા ઉત્પન્ન થઈ છે. એ મૂળમાંથી કેટલું બધું એનું જોર હશે પછી એને બંધન કેમ હોય? તો બીડીનું ને તમાકુનું ને દારૂનું વ્યસન ન હોય, પણ ચાનું તો વ્યસન હોય કે ન હોય એટલે ઠીક, એ પણ પ્રશ્ન. બધા માઇલ્ડ ટોક્સિકેશન છે, ઓલા ઓલા મોટા તીવ્ર ટોક્સિક પદાર્થો છે. તમારે નિકોટિન તો આવે છે ચામાં, માઇલ્ડ નિકોટિન આવે છે, તમારું ઉગ્ર નિકોટિનનું પ્રમાણ છે તો પ્રમાણ ઓછું હતું છે. એ તો એ બધા વિષમવાળા જ પદાર્થો છે. આખું પરિણામ દ્રવ્ય જ શુદ્ધત્વ રૂપ પરિણમી જાય છે એમ કે છે રાજમલજી કળષ્ટિકામાં સમયસાર કળ, કે સમ્યક દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પરિણમ્યું છે એમ કહી દે છે. પરિણામ પણ શુદ્ધની આંશિક શુદ્ધતા થઈ છે એવી નબળી વાત નથી કરતા. ચોખ્ખી વાત કરીએ તો પરિણામમાં જઘન્ય અંશે શુદ્ધતા પ્રગટ થઈ છે મોક્ષ માર્ગને, ચોથા ગુણ સ્થાને. મુનિ દશામાં મધ્યમ કક્ષાની છે અને પૂર્ણતા વિતરાગ અરિયન દશામાં છે. તો એ તો કહે છે કે નહીં, દ્રવ્યનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પરિણમ્યું છે. પરિણામ અંશની ક્યાં વાત કરો છો? દ્રવ્ય જ એનું શુદ્ધત્વ રૂપ પરિણમી ગયું છે. કેમ કે એને એને દ્રષ્ટિનો જ્ઞાનનો વિષય આખું દ્રવ્ય છે કે આ હું છું, આ હું છું, આ હું છું, એમ પરિણમે છે. એવી વાત લે છે. એવી રીતે ચોથા ગુણ સ્થાનમાં એવી રીતે જે સમ્યક દ્રષ્ટિ થવાના છે એવા મુમુક્ષુઓમાં પણ પરિણામની મર્યાદા હોય છે. આ વ્યવહાર નિષ્ઠીની સંધિ લેવી છે કે વ્યવહાર રત્ન ત્રય સાધક છે, નિશ્ચય રત્ન ત્રય સાધ છે. તો મોક્ષ માર્ગીને તો એ લાગુ પડે છે, પણ મોક્ષ માર્ગમાં આવવા તૈયાર થયો છે એવા જીવને પણ પરિણામની કેટલીક મર્યાદા છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્પુરુષ ત્યાંથી માંડીને બીજા પણ એના બાહ્ય પરિણામોની અંદર કેટલીક મર્યાદા આવી જાય છે. નહીતર મુમુક્ષુતા રહેતી નથી, વ્યવહાર મુમુક્ષુતા રહેતી નથી. નિશ્ચિત મુમુક્ષુતા તો અંતર જાગૃતિ છે, એટલે જીવ અંતર જાગૃતિમાં આવે ત્યારે થાય. એ રીતે અહીંયા કહેવું છે કે વ્યવહાર રત્ન ત્રય સાધક છે, ત્યાં નિશ્ચય રત્ન ત્રય સાધ્ય છે. અથવા નિશ્ચય રત્ન ત્રય સાધ્ય થવા પહેલા જીવ વ્યવહાર રત્ન ત્રયમાં આવી જાય છે, આવી જાય છે. કેમકે એ તો કષાયની મંદતાના પરિણામ છે વ્યવહાર રત્ન ત્રય, અને નિશ્ચય રત્ન ત્રય કષાયના અભાવના પરિણામ છે. તો કષાયની મંદતામાં આવે નહીં, કષાયના અભાવમાં આવી જાય, કોના ઘરની વાત છે? કેવી રીતે બને કે મંદ થયા પહેલા તો એ અભાવમાં આવી ગયો કષાયના, કે એવું બનતું નથી. પહેલા કષાયની મંદતામાં આવે છે, ત્યાં એને રોકાવું નથી, ત્યાં રોકાવું નથી એમની એ કષાયની મંદતાનો આગ્રહ પણ નથી, અને એ કષાયના અભાવમાં આવે છે એમ છે. એટલું કહેવું છે
કે
વ્યવહારથી નિશ્ચય થાય એવું ઊંધું પકડ્યું છે. આમ કહેવું છે એની અંદર કે પહેલા જીવ આમાં આવે છે, આમાં વ્યવહાર રત્ન ત્રયમાં આવે અને નિશ્ચય વિતરાગતાનો પુરુષાર્થ ન થાય તો વ્યવહાર રત્ન ત્રયના આભાસમાં વિયો જાય, આભાસમાં જાય. પણ જે નિશ્ચય રત્ન ત્રયમાં આવે તે વ્યવહાર રત્ન ત્રયમાં પહેલા આવી જાય છે એમ કેવું છે. એને કષાયની મંદતા એટલી છે જે થાય છે. એટલે તો મુનિ દશામાં પહેલા દીક્ષાની વિધિ લીધી છે, દીક્ષાની વિધિ લીધી છે પહેલા, એમાં જ કષાયની મંદતામાં આવી જાય છે. હું જીન દીક્ષા ભગવતી દીક્ષા અંગીકાર કરવા માંગુ છું એ જે એનો વિકલ્પ છે એમાં પંચમહાવત 28 મૂળગુણ નિરતિચાર પાળવાનો દ્રઢ નિશ્ચય વર્તે છે. વિકલ્પથી એને દ્રઢ નિશ્ચય વર્તે છે અને બધી પ્રતિજ્ઞા લે છે ને, વિધિમાં બધી પ્રતિજ્ઞા લે છે. ત્યાં સુધીની પ્રતિજ્ઞા લે છે કે હવેથી હું શુદ્ધોપયોગમાં જ રહીશ, ત્યાં સુધીની પ્રતિજ્ઞા લે છે. અને સીધા ધ્યાનમાં બેસે એટલે શુદ્ધોપયોગમાં આવે, ન આવે તો દ્રવ્યલિંગી થઈ રહી જાય, ભાવલિંગી નથી. તો ત્યાં નિશ્ચય રત્ન ત્રય સાધક છે અને વ્યવહાર રત્ન ત્રય સાધ્ય છે એમ ન રહ્યો. સામાન્ય રીતે આત્મજ્ઞાન છે એનું નિમિત્ત શાસ્ત્ર છે અથવા તત્વજ્ઞાન છે. જો વ્યવહારથી નિશ્ચય એમ થાય એમ જોઈએ તો જેટલા જેટલાને તત્વજ્ઞાન ને શાસ્ત્ર જ્ઞાન ને દેખાય એ બધાને નિશ્ચય સમ્યક દર્શન થવું જ જોઈએ, આત્મજ્ઞાન થવું જ જોઈએ. એવું જોવામાં નથી આવતું પ્રગટપણે. વ્યવહાર સાધ્ય ને નિશ્ચય સાધ્ય, વ્યવહાર સાધક ને નિશ્ચય સાધ્ય એમ નથી ત્યાં કહેવું. પણ જેને પોતાનું આત્મજ્ઞાન સાધ્ય છે એને શાસ્ત્રનો વાંચતા પણ એની મતિ એવી સુલટેલી છે કે એને વિપર્યાસ થતો નથી, એને દ્રવ્યગુણ પર્યાયનો સમ્યક અનુભવ. અનુભવ જ્ઞાન છે એમ ને
આભાસ થવાનું
કારણ એ છે. આભાસનો અર્થ જ એ છે કે સાચું નથી છતાં સાચું માનવું, તેનું નામ આભાસ. આભાસ એટલે ભ્રમ. સાચું નથી છતાં સાચું માન, મૂળ શબ્દ તો ભાસ છે. ભાસનું એટલે પ્રકાશનું, પ્રકાશનું એટલે જાણવું. એમાં પ્રતિભાસ, અવભાસ, આભાસ આ બધા એના આગળ વ્યાકરણની અંદર વિસર્ગ લાગે છે આગળના. એમાં અવભાસ ને પ્રતિભાસ એમ કે છે કે જેવું છે એવું જાણે એનું નામ પ્રતિભાસ, સામે છે એવું જાણવા બરાબર એનું નામ પ્રતિભાસ. દર્પણ જેમ દર્પણમાં સામે પ્રતિબિંબ પડે છે, બિંબ એવું જ અહીંયા પ્રતિબિંબ, એમ ભાસ એવો જ પ્રતિભાસ, સામે છે એવો જ ભાસ પ્રતિભાસ, પ્રતિબિંબ પ્રતિભાસ. અવ એટલે ચોક્કસ, અવભાસન ચોક્કસ ભાષણ, જેવું સ્વરૂપ છે એવું જ ચોક્કસ ભાષણ. આભાસ એટલે ખોટું જાણ્યું, પણ એમાં ફેરફાર વાળું જાણ્યું, ફેરફાર ની કલ્પના થઈ, બીજી કલ્પના અન્યથા જાણ્યું, એનું નામ આભાસ. આભાસ એટલે ખોટું થઈ ગયું. કેમ કે એને સંતોષ થયો, પોતે પૂર્ણ સ્વરૂપ હોવા છતાં એને રાગમાં ત્યાં સંતોષ થયો, પોતે પૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, સ્વરૂપે કરીને પોતે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ હોવા છતાં એને કોઈ પણ રાગના પ્રકારમાં એને કેમ સંતોષ થયો? એનું સ્વરૂપ જ નથી રાગ, ત્યાં એનું સ્વરૂપ જ નથી. તો વ્યવહાર રત્નત્રય તો રાગરૂપ પરિણામ છે, એમાં એને સંતોષ કેમ થયો? એને સંતોષ એટલા માટે થયો કે એને વિતરાગ સ્વરૂપ જોયું નથી, માટે વિતરાગ સ્વરૂપ એને દેખ્યું નથી, વિતરાગ સ્વરૂપ એને પોતાનું સ્વરૂપ છે એવું શ્રદ્ધ્યું નથી, એટલે એને આભાસ થઈ ગયો કે આ બરાબર છે, હવે મારું બરાબર થઈ ગયું, હવે અહીંયા મારું બરાબર છે, અહીં સુધી તો હું આવી ગયો, હવે મારું બરાબર. કોઈ તબક્કે એને થવું જોઈએ. સત્પુરુષ સમીપ હોય તો બહુ મોટી વાત છે, જબરદસ્ત વાત છે. એટલું બધું સત્પુરુષ ઉપર ઉપચાર ને આરોપ મહિમાથી કર્યા છે કે લોકો સહન ન કરી શકે એટલું બધું. અરે આપે જ, અમે આપ ન હોત તો અમે તો રખડી જ મેળ્યા હોત એમ જ કે. તમે તો અમારા તરણ તારણ હાર છો, તમે ન હોત તો અમે રખડી મેળ્યા હોત. નક્કી વાત છે, અમે અનંતકાળ રખ્યા છે, તમે ન હોત તો હજી અનંતકાળ રખ્યા છે. એવું અંતરથી લાગે એની તો વાત છે, અંતરથી લાગે એની વાત છે. ઉપર ઉપરથી ડોળ કરે એની ક્યાં વાત છે, એ તો બધો ડોળ આડંબર કહેવાય. અહીંયા ક્યાં વ્યવહાર કરવો છે કે વિવાહ આવ્યા છે ને સારું લગાડો એવું ક્યાં છે? આ તો આત્માની હિત કરવાનો માર્ગ છે ને. કેવો માર્ગ છે કે એકાંત આત્માનું હિત કરી જાવ, આત્માનું હિત છે. વ્યવહાર નિશ્ચય નો વિષય લીધો છે પણ દિગંબરો અત્યારે તો દિગંબરો વર્તમાન દિગંબર સંપ્રદાય દ્રષ્ટિ, સંપ્રદાય દ્રષ્ટિ વાળાને તો ગુરુદેવ પ્રત્યે બહુ હાઈલી પ્રેજ્યુડાઇસરીઓ છે. કાનજી સ્વામીનું નામ પડે તો એ લોકો અને કશાય તીવ્ર થઈ જાય. આખો પ્રકાર જુદો છે. પ્રસ્તાવનામાં છે શાસ્ત્રના કર્તા અને તેની ટીકાઓ, શાસ્ત્રના નામની સાર્થકતા, શાસ્ત્રના વિષયો, શાસ્ત્રના કથનોનો પ્રકાર, આ શાસ્ત્રની ગુજરાતી ટીકાના આધારભૂત શાસ્ત્રો કેટલાના આધાર લીધા છે, सर्वार्थ सिद्धि तत्वार्थ राजवार्थिक श्लोकवार्थिक अर्थ प्रकाशिका आ चार तो एनी टीका छे પછી સમય સાર પ્રવચન સાર પંચાસી કાંઈ અયુમ સાર ધવળા શાસ્ત્ર અને મોક્ષના પ્રકાશન જ્યાં સમ્યક દ્રષ્ટિને વીરતી વ્યવહાર પરિણતિ થવી સાધક છે ત્યાં ચારિત્ર શક્તિ મુખ્ય થવી સાચી છે. હવે સમ્યક દ્રષ્ટિ જે જીવ થયો એને સમ્યક દ્રષ્ટિને યોગ્ય વ્યવહાર છે પણ અવિરતીને યોગનો દેખાવ છે એવો વ્યવહાર છે. એવો સમ્યક દ્રષ્ટિ જીવ જો વ્યવહાર પરિણતિમાં વીરતીમાં આવે તો એ ચારિત્રમાં આગળ વધે. સમ્યક દ્રષ્ટિ જીવ જેને સ્વરૂપ શક્તિ પ્રગટ થઈ છે એ સ્વરૂપ શક્તિ પ્રગટ થયા પછી બાહ્ય વીરતીમાં આવે તો એને અંતર ચારિત્ર પણ પ્રગટ થાય. બાહ્ય ચારિત્ર તો એને લોકો કહે છે પણ અંતર ચારિત્રમાં આવવાનું પણ એ નિમિત્ત થાય છે. સહેજ એની દશા વીરતીને યોગ્ય ન થાય એવા રાગવાળા પરિણામ રહે તો એનું અંતર ચારિત્ર એટલે સ્વરૂપ સ્થિરતાનો વિકાસ નથી થતો. પણ જો એ બાહ્ય વીરતીમાં આવે તો અંતર ચારિત્રનો વિકાસ થવાની શક્યતા ખરી. થાય જ એવો નિયમ નથી કેમ કે એ પુરુષાર્થ જુદો છે આ પુરુષાર્થ જુદો છે. બાહ્ય વીરતીનો પુરુષાર્થ અલ્પ છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પણ કરી શકે એટલો પુરુષાર્થ. અંતર પુરુષાર્થ છે સ્વરૂપ સ્થિરતાનો એ કોઈ અંદરની સ્થિરતા ટકાવી રાખવી વૃદ્ધિગત થવી એમાં તો બહુ સ્વરૂપ ઉપર ઘણી ભીંસ આવે છે અત્યંત ભીંસ આવે છે ત્યારે સ્વરૂપ સ્થિરતા વધે છે. અવૃત્તિ સમય દ્રષ્ટિ છે એ જો વીરતી વ્યવહારમાં આવે તો એને ચારિત્ર સાધ્ય છે. અવિરતી પણ છોડીને વીરતીમાં આવે એમ આગળ વધે. ચારિત્ર તો એને અહીંયા ચારિત્ર છે એમ નથી લેવું. એને ચારિત્ર શક્તિ મુખ્ય થવી ચારિત્ર શક્તિ વધવી વિકાસ થવો મુખ્ય થવી એટલે વિકાસ થવો એવું સાધ્ય થાય ખરું. ક્યારે કે અવૃત્તિ હોય ને એ વીરતીમાં આવવા માંડે તો એને બાહ્ય પદાર્થોનો વિકલ્પ છૂટતો જાય અને અહીંયા સ્વરૂપ સ્થિરતા વધતી જાય તો એને ચારિત્ર શક્તિ મુખ્ય થઈ અથવા ચારિત્ર શક્તિનો વિકાસ થયો એમ કહેવામાં આવે છે. એમ પાંચમે આવે એમ ચોથામાંથી પાંચમાં આવે કેટલી વાત છે અહીંયા ચોથામાંથી પાંચમાં આવવાની વાત છે. એ કેમ શાસ્ત્ર અધ્યયનનું ચિત્ત રહે છે એની પાછળ થોડીક સમજણ છે. વ્યસન રહે છે વ્યસન પણ એના ચિત્તમાં એવું રહ્યા કરે કે હું શાસ્ત્ર અધ્યયન કરું શાસ્ત્ર અધ્યયન એક લક્ષમાં બહારમાં બીજી પ્રવૃત્તિમાં ઉપયોગ જાય ને બીજી પ્રવૃત્તિ કરવાને બદલે શાસ્ત્ર અધ્યયન કરવાનું ચિત્ત કેમ રહે છે. જેને વ્યસન એવું ઉપનામ દેવું હોય તો એક આરોપ કરી શકાય પણ એ ચિત્તમાં એવી વાત રહે છે. પણ એના ચિત્તમાં એવું રહ્યા કરે એની પાછળ સમજણ શું છે કે જે શાસ્ત્ર વચનોનું અને જે સત્પુરુષોના વચનોનું અધ્યયન અવગાહન કરવામાં આવે છે એના પ્રત્યે એવો એક સમજણનો પ્રકાર છે કે અહો આ વચનો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ ઉપરની ભીષમાંથી નીકળેલા વચનો છે. પુરુષાર્થયુક્ત પરિણતિ છે ને તો એ પોતાના સ્વરૂપની ભીષમાં આવીને આ નીકળેલી વાતો છે એના ઉપર જોર દઈને આપેલી આ વાતો છે. એ વચનો એને અંદરમાં પોતાની રુચિમાં સુહાતી વાત છે મેળ એ રીતે છે એટલે એનું ચિત્ત ત્યાં રહ્યા કરે છે. જેમ જેને જે ગમે તેનું ચિત્ત ત્યાં રહ્યા કરે એના જેવી વાત છે. ભીષ પણ સહજ જ આવે છે, ભીષ પણ સહજ જ આવે છે. એવું સ્વરૂપ કોઈ અદ્ભુત અને આશ્ચર્યકારી છે, એવું રમણીય છે, અને એવી ચૈતન્ય રિદ્ધિ સિદ્ધિઓ અંદરમાં ભરી છે કે એના ઉપર ભીષ બહુ આવે છે. એવી ભીષ સહેજે સહેજે ભીષ આવતા એમાંથી આ વચનો નીકળી ગયા છે. એવા વચનોનું અવગાહન કરવું, એનું અધ્યયન કરવું, એનું પરિચર્યન કરવું, એવું ચિત્તમાં રહ્યા કરે. બીજા કાર્યો કરવાને બદલે આવું રહ્યા કરે તો રહ્યા કરે, કઈ ખોટું નથી. જે ભૂમિકામાં જે આવે એ તો વિકલ્પની ભૂમિકામાં મુનિ દશા પર્યંત આ વાત છે. મુનિઓ પણ પૂર્વાચાર્યોના શાસ્ત્રોની ટીકા કરે છે. અમરચંદ્રાચાર્ય સમર્થ આચાર્ય આ સમયસારની ટીકા કરતા, મારી પરિણતિ વિશુદ્ધ થાવ, અનાદિથી કલ્માશી તેવી મારી પરિણતિ વિશુદ્ધ થાવ, પછી એમ કેટલો સ્વીકાર છે, પોતાના પરિણામનો કેટલો સ્વીકાર છે. અનાદિની કલ્માશી થયેલી મારી પરિણતિ છે, વિશુદ્ધ થાવ. આ શાસ્ત્રની ટીકા કરતા કરતા વિશુદ્ધ થઈ જાઓ. જ્યાં દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ, વિનય, નમસ્કાર આદિ ભાવ સાધક છે, ત્યાં વિષય કષાયાદિ ભાવોથી ઉદાસીનતા રૂપ મન પરિણતિની સ્થિરતા સાધ્ય છે. તો કેટલાક બોલો એમણે ઘણા સૂક્ષ્મ લીધા છે કે સામાન્ય રીતે દેવ શાસ્ત્ર ગુરુનું સ્વરૂપ ઓળખીને તેમના પ્રત્યે વિનય, ભક્તિ, બહુમાન એવા પરિણામ જેને થાય છે, અથવા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે જેને ઘણી અર્પણતા અને સમર્પણ બુદ્ધિ થઈ જાય છે, તેને વિષય કષાયના ભાવોથી ઉદાસીન પરિણામ સહેજે સહેજે સ્થિરતા થાય એવી એવી અવસ્થા થાય છે. આમ આ પ્રકારની કષાયની મંદતાને, કષાયની આ પ્રકારની તીવ્રતા નહીં થવામાં નિમિત્ત નૈમિતિક સંબંધ છે એમ કહેવું છે. અને આવું બને છે કે જે ઘણું સમર્પણ કરે છે, એકદમ સર્વાર્પણ બુદ્ધિથી સમર્પણ આવે છે, જે એને કદી એવું નથી થતું કે હું બહારમાં એના માટે પૈસો રાખું કે મારે પણ ભોગ ઉપભોગના સાધનોની અંદર અનુકૂળતાને સગવડતાઓને મો શોખને આ બધું મારું સચવાઈ રહે, અથવા એ બધું સચવાઈ રહે પછી વધારો વધે તો હું દેવગુરુ શાસ્ત્રમાં નાખું, ને નહીતર મારી શક્તિ નથી, હું આપી શકું એમ નથી. ભાઈ મારી જરૂરિયાતો એટલી બધી છે કે એમાંથી વધે તો હું આપું ને, કાંઈ દેવું કરીને થોડું આપું. હે, કેવા કેવા પરિણામ લીધા છે કે એને તો વિષય કષાયના ભાવોથી ઉદાસીનતાની મન પરિણતિ થઈ જાય છે, અને એની મનની પરિણતિમાં દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે અર્પણતા વધી જાય છે. એ રીતે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ, વિનય, નમસ્કાર આદિ ભાવ સાધક છે, અને યથાર્થપણે જ્યાં એવા ભાવ થયા ત્યાં વિષય કષાયના ભાવોથી ઉદાસીનતા રૂપ મન પરિણતિની સ્થિરતા થવી સાધ્ય છે. એને તો એ વૈભવવાળી વાત એને પોતાને એમ લાગે કે આ આપણને ઠીક ન લાગે. બહુ સારા કપડાં પહેરે, સારા દાગીના પહેરે, તો એને એમ થાય કે આ આપણને સારું ન લાગે, આ તો બધું વેશ કાઢવા જેવું છે. રંગબેરંગી કપડાં પહેરે છે, ઊંચા કોસ્ટલી પહેરે છે, માણસો શોભા દેખાય એવી ડિઝાઇન, એવી સિલાઈ, એવું ફલાણું ઢીકણું, તો એને એમ થાય કે આ આપણને ઠીક ન લાગે, એની એ જાતની ઉદાસીનતા આવે છે. અને સાદગી તો એનું ગૌરવ છે, વૈરાગ તો એનું ગૌરવ છે. પુણ્ય ઉદય આવે એને તું ન રોકી શકે, પણ તારા પરિણામ ને અહીંયા એ વાત છે. પુણ્ય ઉદય તો પુણ્ય ઉદય માં આવે, પણ તારા પરિણામ માં ઉદય આવી ગયો એનું શું છે? એમ કેવું છે? તો જેને પોતાને પુણ્ય ફળ ના ફળ ભોગવવાની વૃત્તિ છે, રૂચિ છે, એ માનું પકડે છે. શું કરીએ, અમને તો ઉદય એવો આવ્યો છે એમ નથી. એ ઉદયમાં પણ તને વૈરાગ પરિણામ ભજે છે, તારા પરિણામમાં વિરક્તતા આવે છે કે તને રસ આવે છે? તો એ તું આત્માના રસે નહીં ચડી શકશે. જો તું પૂતગળના રસે ચડ્યો છું તો આત્માના રસમાં તું નહીં આવી શકે. સીધી વાત છે, રસ બે બાજુ નહીં જાય. કાંઈ આત્માનો રસ જેને લેવો છે એને તો પૂતગળનો રસ માંથી વિરક્ત થઈ એ છૂટકો છે, એના પ્રત્યે એને વૈરાગ આવવો જ જોઈએ. એ વાત છે. એ તો એને ટેવ જ એવી છે ને, કૂતરાને લાકડી મારે તો લાકડીને બટકું ભરે, મારનાર કોણ છે? જોતો નથી. એમ અશુભ નો ઉદય આવ્યો તો પણ તારા કરેલા પરિણામ નો ઉદય આવ્યા છે, એનું કારણ તો તું પોતે જ છો. તને હેરાન થવામાં કારણ કોણ? તું છો. સામો જીવ હેરાન કરવાનો અભિપ્રાય રાખે છે એ હરગીજ નથી, એવું નથી કરે. ખરું કારણ તો તું જ છો. બીજાને વિચાર આવ્યો કે આને તકલીફ આપીએ, આનું અપમાન કરીએ, આના ઉપર ક્રોધ કરીએ, આને નુકસાન કરીએ, આર્થિક નુકસાન કરીએ, ગમે તે પ્રકાર છે, એ તારા ખાતાની એન્ટ્રી છે. એ રકમ તારા ખાતામાંથી આવી છે, બીજાના ખાતામાંથી આવી નથી. એમ છે ખરેખર. લૌકિક તો એવો જ પ્રકાર, લૌકિક પ્રકાર તો એવો છે. આ તો લોકોત્તર વિચારના છે, મોક્ષ માર્ગ ની જે વિચારના છે એ લોકોત્તર વિચારના છે. લૌકિક વિચાર એ તો બધું રાજકારણ ને સમાજ ને એ બધું એમ જ ચાલે છે. જે જીવ પોતે હવે આખા જગત થી છૂટો પડી જવા માંગે છે, આ કેવો માર્ગ છે? કે જગત ને હારે લેવાનો માર્ગ નથી, પણ આખા જગત થી જે છૂટો પડી જવા માંગે છે અને એકલો સિદ્ધાલય માં જવા માંગે છે. એકલો જ જાય ને, કોઈ હારે છોડી જવાય? એને તો એને પોતાનો જ વિચાર કરવાનો. મારો મને ગુણ દોષ નો, બીજાના કારણે, સરકારના કારણે મને દોષ થયો, સમાજના કારણે મને દોષ થયો, બિલકુલ નથી. તારો દોષ તારે લીધે છે, તારો દોષ તારા કારણે છે, બીજું કોઈ કારણ નથી. ભ્યા એક શુભોપયોગ રૂપ વ્યવહાર પરિણતિ થવી સાધક છે, ત્યાં પરંપરા મોક્ષ સાધ્ય છે. જ્યાં એક શુભ ઉપયોગ રૂપ વ્યવહાર પરિણતિ થવી સાધક છે, ત્યાં પરંપરા મોક્ષ સાધ્ય છે. ત્યાં શું છે કે સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર છે એ શુભોપયોગ રૂપ પરિણતિ છે, એના નિમિત્તે નિશ્ચય પરિણતિ છે, એના નિમિત્તે મોક્ષ પરિણતિ મોક્ષ પરિણામ છે. એમ વાયા વાયા હોવાથી એને પરંપરા મોક્ષ સાધ્ય થશે એમ કહેવામાં આવે છે. ગુરુદેવ તો એવો જ અર્થ કરતા કે પરંપરા મોક્ષનો અર્થ એ છે કે એ વ્યવહાર પરિણતિનો અભાવ કરશે, તેથી એને પરંપરા મોક્ષ કહ્યો છે. સીધી વાત નથી, એનું કારણ આ કાર્ય એમ નહીં. પરંપરા એટલા માટે લીધી કે એને છોડી દેવાનો છે, એનો અભાવ કરી દેશે. અને ખરેખર અભાવ મોક્ષમાં જાય છે, તે વ્યવહાર પરિણત શુભોપયોગનો અભાવ કરે છે. પણ જેને પોતાની દ્રષ્ટિથી વાંચવું છે એ તમે પકડ્યું એવી રીતે પકડે, જોવા અમારે અમને શુભભાવ કરવા શુભભાવ કરવા બેસે છે, એ શાસ્ત્રમાં અમારી વાત પણ આવે છે. હા, અમારું આવ્યું પકડી મારા છોડતો પણ પકડ તો શુભ શુભ રાગ શુભ ઉપયોગ અને શુભ રાગની અનાદિની રહી છે. હવે એ પકડ છોડવાનો પુરુષાર્થ કરવાનો છે, એના બદલે પકડ થાય એવી જ વાતો અને એના ઉપર દ્રઢતા કરે, એવી જ વાતોમાં વધારે ભીંસ આપે, જોર આપે એના ઉપર, તો એનાથી છૂટવાનો તો એને પ્રસંગ જ આવે. જ્યાં અંતરાત્મા રૂપ જીવદ્રવ સાધક છે ત્યાં પરમાત્મા રૂપ અભેદ જીવદ્રવ પોતે જ સાધ્ય છે. જ્યાં અંતરાત્મા રૂપ જીવદ્રવ સાધક છે, ખરેખર તો અંતરાત્મા પરિણામ છે, અંતર્મુખ થયેલું જીવનું પરિણામ તેને અંતરાત્મા, તે જીવને અંતરાત્મા કહીએ. એવા પરિણામ વિશિષ્ટ જીવ, અંતર્મુખ થયેલા પરિણામ વિશિષ્ટ જીવને અંતરાત્મા કહીએ. એવો અંતરાત્મા રૂપ જીવદ્રવ સાધક છે અને ત્યાં પરમાત્મા રૂપ અભેદ જીવદ્રવ પોતે જ સાધક છે. ત્યાં પછી જે અંતરાત્મા થાય તે પરમાત્મા થાય, પરમાત્મા પ્રકાશમાં તો આ વાત બહુ સ્પષ્ટ છે કે બહિરાત્મપણું છોડીને ત્રણ ભેદ લીધા, બહિરાત્મા અંતરાત્મા ને પરમાત્મા. તો બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થઈને પરમાત્માપણું સાધ્ય કરવા યોગ્ય છે. આમ સીધે સીધી લાઈન લઈ લીધી, એકનો અભાવ બીજામાં આવવું, ત્યાંથી આગળ વધીને મોક્ષમાં પહોંચવું. અંતરાત્મા રૂપ જીવદ્રવ્ય સાધક છે અને એ અંતરાત્મા થતાં પરમાત્મા પણ સધાય છે, તો પરમાત્મા રૂપ અભેદ જીવદ્રવ્ય, એમ બીજો જીવદ્રવ્ય નહીં, પરમાત્મા રૂપ અભેદ જીવદ્રવ્ય પોતે જ સાધ્ય છે. અથવા અંતરાત્મા થઈને એ કોને કોનો આશ્રય કરે છે કે ત્રિકાળી પરમાત્મા સ્વરૂપનો આશ્રય કરે છે, ત્રિકાળી અભેદ સ્વરૂપનો આશ્રય કરે છે એમ લેવું છે. પરમાત્મા રૂપ અભેદ જીવદ્રવ પોતે જ સાધ્ય છે. અવસ્થા લઈએ તો પૂર્ણ દશા છે અને અભેદ જીવદ્રવ કરીને પરમાત્મા ધર્મ ભાવ લઈએ તો ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ અભેદ છે, તે સાધ્ય છે, એટલે એનો આશ્રય થાય છે, અંતરાત્મા થતાં એનો આશ્રય થાય છે. પરમાત્મા રૂપ અભેદ, અભેદ એટલે પોતે, આમ લેવું છે, અભેદ એટલે બીજો કોઈ નહીં, પરમાત્મા રૂપ પોતે જ જીવદ્રવ્ય પોતે જ પરમાત્માપણે સધાય છે. અર્થઘટન બે રીતે થાય, એક પૂર્ણ દશા સધાય છે અંતરાત્મા થતા, અને એક અંતર્મુખ થતા જે ત્રિકાળી પરમાત્મા દ્રવ્ય છે એનું અવલંબન, એનો આશ્રય થાય છે, આશ્રય થાય છે એને સધાય છે એમ કહું, અને એ પોતે જ છે એટલે અભેદ લીધું, અભેદ જીવદ્રવ્ય એટલે પોતે જ, પોતે જીવદ્રવ્ય છે ને એ ચિન્હ માત્ર છે. જીવદ્રવ્ય જ્યાં લીધું ત્યાં ચિન્હ માત્ર પણ લીધું, ચિન્હ માત્ર પણ જીવદ્રવ્ય એટલે ચિન્હ માત્ર, એ તો પોતે જ છે ને અભેદ એટલે અભેદ જીવદ્રવ્ય પોતે જ શબ્દ જે લીધો છે ને અભેદ ની સાથે જે પોતે જ, એટલે એ એમ લેવું છે કે અભેદ એટલે ભેદ વિકલ્પ પણ નહીં, પોતે જ એમ, અભેદ એટલે પોતે જ. એમાં શું છે કે હું કેવો છું કે હું અભેદ અનુભવ સ્વરૂપ છું એમ કહેવાય છે. કેવો અનુભવ સ્વરૂપ? કે હું અનુભવ સ્વરૂપ છું નહીં, હું અભેદ અનુભવ સ્વરૂપ છું એમ કહેવાય છે. મારો જે મને અનુભવ છે એમાં હું જ અનુભવ સ્વરૂપે છું, મને પોતાને જ મારો અનુભવ થાય છે, એટલે હું પોતે જ અભેદ અનુભવ સ્વરૂપ છું. એવા ભાવની અંદર અહીંયા અભેદ અને પોતે બે શબ્દોનો પ્રયોગ છે. અભેદ એટલે ધ્રુવ એમ લઈ શકાય, ધ્રુવ અભેદ એટલે ધ્રુવ, પણ અભેદ એટલે મારામાં ને મારામાં એમ મારો ભેદ, આ હું એમ નહીં, એવું નહીં એમ, એટલા ભેદને ત્યાં નિરસ્ત કરવો છે. નહીં, અભેદ એટલે અભેદ, પછી અસ્તિત્વ ને એમાં બધું આવી જાય, અભેદ ની અંદર કઈ બાકી ન રહીએ. અસ્તિત્વ વિના નો અભેદ કઈ છે? પણ અસ્તિત્વ નો ભેદ જુદો નહીં. આ હું એમ આ ને હું એમ, એવો ભેદ ભેદ પણ અભેદ અનુભવ સ્વરૂપ છે, પોતે જ અભેદ અનુભવ સ્વરૂપ છે. એવું સાધ્ય છે અંતરાત્મા થતા, એવું જ પરમાત્માપણું સાધ્ય છે. સાધ્ય સાધક ના બોલ સ્વરૂપ ક્યાં છે? જ્યાં જ્ઞાનાદિ ગુણ મોક્ષ માર્ગ રૂપે સાધક છે, ત્યાં અભેદ જ્ઞાનાદિ ગુણ પોતે જ મોક્ષ રૂપે સાધ્ય છે. જરા સૂક્ષ્મ બોલ લીધો છે.
અભેદ આવે છે બધે,
હા એ તો પછી
અભેદ
ઉપર જરા વજન ગયું છે, કેમ કે અહીંયા સાધ્ય સાધક ના ભેદો ચાલે છે. પોતાના પોતાના પરિણામમાં આ સાધ્ય સાધક છે ને, આનું આ સાધ્ય ફળ છે, આ સાધક છે ને આ એનું ફળ છે, તો એવા ભેદમાં નથી રાખવો. એમને કહેવાનું ભેદ પ્રધાન વાત સમજાવવી નથી. પોતાને કહેવું છે એ તો અભેદ પ્રધાન દ્રવ્ય કહેવું છે, ભેદ પ્રધાન વિષય નથી સમજાવવો. એ તો દરેક જ્ઞાનીના વચનોનો આ મર્મ જ આ છે કે સમજાવવા ટાણે અનેક ભેદોથી વાત કહેવી પડે છે, પણ તે ભેદોને કહેવા માટે નહીં. ભેદોથી વાત કહેવી પડે છતાં ભેદોને કહેવા માટે નહીં, એટલે શું કે અભેદને કહેવા માટે ભેદો પાડવા પડે છે. અભેદને સીધું કહેતા એટલું સ્પષ્ટ થતું નથી કથન કે બીજાને બરાબર સમજાય, તો એને ભેદ પાડવો પડે છે. તો કોઈ કોઈ વાર તો આચાર્ય એમ કહે છે, અરે રે અમને ખેદ છે કે આટલો પણ અમારે ભેદ પાડવો પડે છે. આની અંદર ખેદ થાય છે, કેમ કે પોતે અભેદને સાધે છે, અને અભેદને સાધે છે એ અભેદને કહેવાનો જ એમનો આશય છે. કહેવા ધારેલો વિષય તો અભેદ છે, અને કહેવું પડે છે ભેદથી, તો એનો ખેદ પણ કરે છે. એમ મુખ્યપણે અભેદને કહેવા માગે છે, એમનું વજન પણ અભેદ ઉપર છે, છતાં ભેદથી સમજાવવાની પદ્ધતિ છે, બીજો કોઈ ઉપાય નથી. અને એનો ખુલાસો કુંકુંદાચાર્ય તો 8મી 9મી ગાથામાં સમી સારના પ્રારંભમાં જ કર્યો. 6 ગાથાએ પીઠિકા બાંધી 6-7 ગાથા સુધી, પછી 8મી ગાથાથી પહેલો ખુલાસો આ કર્યો. સ્પષ્ટીકરણ જ અહીંથી શરૂઆત કરી પોતે, જ્યાં વિસ્તાર કર્યો એટલે સ્પષ્ટીકરણ. વિસ્તારમાં તો સ્પષ્ટીકરણ આવવાનું છે, તો સ્પષ્ટીકરણનું કારણ પહેલા સ્પષ્ટ કરી નાખ્યું કે અમે 400 આ પીઠિકા બાંધી એનો વિસ્તાર બીજી 400 ગાથામાં કરશું. તો એટલો બધો વિસ્તાર કરશું એમાં ઘણા ભેદ પડશે, ઘણા ભેદથી વાત કહેવાશે, એવું શું કરવા? ભેદને કહેવા માટે એવું શું કરવા? કેમ કે 7મી ગાથામાં એમને ગુણ ભેદનો નિષેધ કર્યો, પર્યાય ભેદનો નહીં. આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી, ચિત્ત સ્વરૂપ છે આત્મા. તો આત્મા ચિત્ત સ્વરૂપ છે, દર્શન જ્ઞાન ચારિત્ર આત્માને નથી એમ કહી દીધું. વળી પાછા 415 ગાથામાં તો એવી દર્શન જ્ઞાન ચારિત્ર ની અનેક વાતો આવશે. તો કે મલેચ્છ ને મલેચ્છ ની ભાષામાં સમજાવ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. અનાદિથી જીવની ભેદવાસિત બુદ્ધિ છે, અને એ રીતે સમજે છે, બીજી રીતે એને સમજવામાં કોઈ સ્થિતિ નથી, ત્યારે એની ભાષામાં એને ભેદ પ્રધાન ભાષામાં એને સમજાવીએ છીએ, બીજો કોઈ ઉપાય આમાં નથી. એ સ્પષ્ટીકરણ ઉપરનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે વિસ્તારરૂપ સ્પષ્ટીકરણ અમે કરશું, એનો ખુલાસો આ છે. શા માટે આટલો વિસ્તાર કરશું એનો આ ખુલાસો છે. સંકલના પદ્ધતિ પણ કેટલી વ્યવસ્થિત આવી છે. 415 ગાથા નું સંકલન કર્યું પોતે, કે પ્રવાહ ચાલ્યો અંદરમાં કુંકુંદાચાર દેવને જંગલમાં બેઠા બેઠા શાસનના જીવો માટે દ્રષ્ટિપ્રધાન ગ્રંથની રચના થાય પરમાગમની. અંદરની પરિણતિમાંથી આપણે નીકળે છે ઊંડેથી, અંદરથી બહુ ઊંડા જ્ઞાનનો આ વિષય. ગુરુદેવ કહેતા ને આ અંદરથી આવે છે, હવે આ અંદરથી આવે છે. બોલા તો આચાર્ય તો પીઠિકા બાંધી, જે વિષય પોતાને કહેવો છે એની પીઠિકા બાંધી, એમાં એમને અભેદની પ્રધાનતા કરી નાખી સાતમી ગાથામાં જોરથી, કે આત્માને દર્શનના ચારિત્ર નથી. હું એવું દર્શન જ્ઞાન ચારિત્ર આત્માને વિદ્યમાન નથી, વિદ્યમાન નથી એવું લીધું છે. તમે આત્મા શૂન્ય છે કે નહીં, દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદથી શૂન્ય છે એમ કેવું છે? અભેદ સ્વરૂપે છે. એટલું બધું અભેદ ઉપર વજન આપ્યું. અભેદમાં તો કઈ બીજો વિસ્તાર ચાલે નહીં, અને હવે 400 ગાથાનો વિસ્તાર કરવો છે. અંદરમાં ફ્લો ઉભો છે, 400 ગાથા સુધી એમને ગાથાઓની રચના થશે તો એ તો એકદમ વિસ્તાર થશે, અને એની અંદર બધા ભેદો ઉભા થશે વિસ્તારમાં. પહેલું સ્પષ્ટીકરણ એમને ભેદ ઉપર આપ્યું કે શા માટે આટલો વિસ્તાર. ચોખોટ કરીને એમ કે આ ઉપાય બીજો શું છે? મલેશ ને મલેશ ની ભાષામાં સમજાવ્યા સિવાય બીજો ઉપાય શું? તમે પરદેશ જાઓ તો એની ભાષામાં ન સમજો તો ઉપાય શું બીજો? એને એની ભાષામાં જ સમજાવે છૂટકો, બીજો શું રસ્તો છે? એ બીજી ભાષા સમજતો જ નથી. રશિયામાં જાઓ તો રશિયન ભાષા સિવાય જે માણસ બીજી ભાષા નથી સમજતો, એની એની હારે તમે એ ભાષા સિવાય કેવી રીતે વ્યવહાર કરો? એટલે તો ભેદ ઉપર, તો અભેદ ઉપર તો આટલું બધું વજન દીધું, ભેદનો આટલા બધા જોરથી નિષેધ કર્યા પછી પોતે ભેદનો વિસ્તાર કરે છે. વિસ્તાર કરતા ભેદ પડે છે. તો કોઈ એમ કહે ને કે એક કોરથી તમે આમ કહો છો, ને પાછા તમે પોતે તો 400 ગાથા સુધી ભેદમાં આવી લાગ્યા, એનું શું? તો આ પહેલી વાત આ છે કે મલેશ ને મલેશ ની ભાષામાં સમજાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કહે છે કે જ્યાં જ્ઞાનાદિ ગુણ મોક્ષ માર્ગ રૂપે સાધક છે, જ્યાં જ્ઞાન પદ્ધતિ, જ્ઞાનાદિ ગુણ એટલે જ્ઞાનાદિ ધર્મ, જ્ઞાન દર્શન ચારિત્ર, એમાં જ્ઞાનની મુખ્યતાથી વાત લઈ લીધી, કેમ કે મુખ્ય જ્ઞાન મોક્ષ માર્ગ રૂપે સાધક છે, ત્યાં અભેદ જ્ઞાનાદિ ગુણ પોતે જ મોક્ષ રૂપે સાધ્ય છે. એટલે જે પદ્ધતિએ મોક્ષ માર્ગ સાધે છે તે જ પદ્ધતિએ મોક્ષ, મોક્ષ માર્ગ સધાય છે તે જ પદ્ધતિએ મોક્ષનું પણ સાધ્યપણું થાય છે. બીજી કોઈ આમાં પદ્ધતિ બદલાતી નથી. વસ્તુ વ્યવસ્થાની કોઈ સુંદરતા કહો તો આ છે કે જે પ્રકારથી આત્મા શરૂઆતમાં સધાય છે, મોક્ષ માર્ગ જગન્ય ભાવે ઉત્પન્ન થાય છે, તે જ પદ્ધતિએ આગળ વધાય છે, તે જ પદ્ધતિએ પૂર્ણ થાય છે. પદ્ધતિ બદલાતી નથી. એક પદ્ધતિની તે પદ્ધતિમાં ઉગ્રતા આવે છે, રસ વૃદ્ધિ થાય છે, એકાગ્રતાની વૃદ્ધિ થાય છે, અને બધા ગુણો આપોઆપ ખીલતા જાય છે. એકાગ્રતા એ બધા ગુણોને ખીલવામાં નિમિત્ત પડે છે. પણ કોઈ પુરુષાર્થની પદ્ધતિ કે પ્રક્રિયા બદલાઈ જાય છે, કાર્યની પદ્ધતિ બદલાય છે એવું નથી, એમ અહીંયા સૂચિત કરવું છે કે જ્યાં જ્ઞાનાદિ ગુણ મોક્ષ માર્ગ રૂપે સાધક છે, ત્યાં તે જ્ઞાનાદિ ગુણ અભેદ પોતે જ મોક્ષ રૂપે સાધ્ય છે. એ જ પદ્ધતિએ મોક્ષ સધાય છે, અને મોક્ષ સધાય છે એ તો અભેદ અવસ્થા છે જીવની, એને જીવને કઈ જુદા પાડતા નથી. એ જ્ઞાનાદિ ગુણ લીધું છે, એ સમયસારની પદ્ધતિ છે. ત્યાં પણ નિર્જરા અધિકારમાં એમ લીધું કે કોઈ ક્રિયાથી મોક્ષ નહીં થાય તને. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં.
જ્ઞાન નામ આત્મા જ્ઞાન ગુણ વિના કોઈ રીતે પ્રાપ્ત થવાની ક્ષમતા ધરાવતો નથી. ક્લિષ્ટતામ ગમે એટલો ક્લેશ કરીને મરી જાવ બીજી ક્રિયામાં. મહાવ્રત શબ્દ નો પણ ઉપયોગ કર્યો. 142 કળશ છે નિર્જરાધિકાર છે. ક્લિષ્ટતામ સ્વયમેવ દુષ્કરે હે મોક્ષોન્મુખે મુખે હે કર્મભિ. કોઈ જીવો તો અતિ દુષ્કર અને મોક્ષથી પરાંગમુખ એવા કર્મો વડે, મહાદુખે કરીને કરી શકાય એવા કર્મો વડે સ્વયમેવ ક્લેશ પામો તો પામો, ક્લિષ્ટતામ પામો તો પામો, દુઃખી થાવ તો થાવ, જિનાજ્ઞા છોડીને જિનમાર્ગ છોડીને ગમે એવા ક્લેશ કરો, એમ દુર્ધર તપ તપો, પંચાંગની તપ તપો, ઘણા દુઃખી થાવ, અનશન ભૂખ્યારીએ, બાર બાર મહિનાના ઉપવાસ કરે, ઊંધે માથે લટકા, એક પગે ઉભારીએ, અને બીજા કોઈ જીવો ક્લિષ્ટતામ છે પરે પરે એટલે બીજા કોઈ મહાવ્રત તપો ભારેણ ભગ્નાશ્ચિરમ મોક્ષની સન્મુખ અર્થાત કથનચિત જિજ્ઞાજ્ઞામાં કહેલા મહાવ્રતને મહાવ્રતને તપના ભારથી ઘણા વખત સુધી તૂટી મરતા થકા, ભગ્ન થયા થકા એટલે તૂટી મરે એટલા ક્લેશ પામો તો પામો. બે લીધા, અન્યમતિ અને જિનમતિ. કે કેટલાક તો એવી અન્યમતિઓ ક્રિયા કરે છે કે જે ઘણી દુઃખથી સાધ્ય છે, ઘણા દુઃખને વેઠે એવી ક્રિયાઓ કરે. શિયાળામાં ઠંડા પાણીમાં ઉભારીએ, શું ત્યાં ઠંડુ પાણી અડવું ન ગમે ત્યાં ઠંડા પાણીમાં જઈને તપશ્ચર્યા કરે, ઉનાળામાં ફરતી અગ્નિ સળગાવીને તપશ્ચર્યા કરે. હા, અજ્ઞાન તપસી હોય છે, પણ અન્યમતિમાં એવા એવી તપશ્ચર્યાઓ બહુ છે. ઊંધામાં છે એ કલાકો સુધી, એક પગ ઉપર વર્ષો વર્ષો, દસ દસ વીસ વીસ પચીસ પચીસ વર્ષ સુધી એક પગે રહીએ, અથવા ઉભા જ રહીએ, બેસે નહીં, સુવે નહીં, ઊંઘે ઉભા ઉભા, એક પાટિયું રાખીને બધું જોયેલું છે. પાટિયું બાંધે થાંભલે કે જાળીએ અને આમ ટેકો દઈ દઈએ માથાનો, ઉભા ઉભા ઊંઘી લઈએ, ન બેસે એટલે એમ કહેવાય કે આ તો 12 વર્ષ સુધી મહારાજ હજી ઊભા જ છે, 12 વર્ષ સુધી એમાં કઈ ફેર નથી, એમને ઉભા ઉભા તપશ્ચર્યા કરે છે, બેસે જ નહીં, પગ થઈ ગયા હોય થાંભલા જેવા, હાથી પગા થઈ ગયા હોય એવા પગ થયા હોય એવી તપશ્ચર્યા કરે. તો કે અતિ દુષ્કર એવા કર્મો વડે સ્વયંમેવ ક્લેશ પામો તો પામો, અને કોઈ જીન આજ્ઞામાં કયા છે એવા મહાવ્રત થી પણ દુઃખ પામો તો પામો એમ કે છે. પરંતુ સાક્ષાત મોક્ષ, જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, નિરામય પદ છે, સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાન સ્વયં, જે સ્વયંથી સ્વસંવેદ્યમાન છે, જે સ્વયં સ્વસંવેદ્યમાન છે, પોતાની મૂળે પોતે વેદવામાં આવે છે. આ વેદનનો વિષય અઘરો છે બધાથી, બીજું બધું સમજવું સહેલું છે, ન્યાય તર્ક યુક્તિ બધું એમાં, બીજું બધું સ્પષ્ટ થાય. વેદનનો વિષય વેદન વિના પકડાયો નથી, પતિ ગઈ વાત, છેડો આવી ગયો એનો, એને એને બારંગ ભાસી ગયા, બારંગ ને ચોક પૂર્વે એના જ્ઞાનમાં આખો આત્મા, એને વેદન તો આત્માને અડીને આવે છે, એમને કઈ વેદન આવતું નથી, સ્પર્શીને આવે છે. એટલે એવું સ્વસંવેદ્યમાન એવું આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના કોઈ પણ રીતે તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી. કે છે કે સ્વસંવેદ્યમાન એવું આ જ્ઞાન તો જે જ્ઞાન પોતે જ સ્વયં સ્વસંવેદ્યમાન છે, પોતે જ પોતાથી વિદાય છે, જે પોતે જ પોતાના વેદન ગોચર છે, એવું આ જ્ઞાન, જ્ઞાન ગુણ વિના એટલે જ્ઞાનની આ પ્રકારની પ્રક્રિયા વિના કોઈ પણ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી. એ જ્ઞાન, જ્ઞાન ગુણ શબ્દ એને અહીંયા દીપચંદજી અહીંયા વાપર્યો છે. અહીંયા જે 142 ગાથામાં જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં, એવી જે પદ છે એ વાત એમણે અહીંયા લીધી છે. હું તો પરમાગમમાંથી ઘણી વાતો લીધી છે કે જે જ્ઞાનાદિ મોક્ષ માર્ગ રૂપે સાધક છે, જ્યાં જ્ઞાનાદિ ગુણ, જ્ઞાનાદિ ગુણ મોક્ષ માર્ગ રૂપે સાધક છે, નિર્જરા થાય છે ને મોક્ષ માર્ગમાં, ત્યાં અભેદ જ્ઞાનાદિ ગુણ પોતે જ મોક્ષ રૂપે સાધ્ય છે. તે જ જ્ઞાનાદિ ગુણની પ્રક્રિયા છે, બીજી કોઈ પ્રક્રિયા નથી. એ જ જ્ઞાનાદિ ગુણની પ્રક્રિયા છે, એ જ પદ્ધતિ છે. જે સ્વસંવેદનની પદ્ધતિ છે, એ સ્વસંવેદન જ ઉગ્ર થઈને કેવળ જ્ઞાન પણ પરિણમી જાય છે. છદ્મસ્થ જીવને જે જ્ઞાનનું જ્ઞાનનું જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે, સ્વરૂપ લક્ષે એ જ્ઞાન વેદન જ ઉગ્ર થતું 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 છેલ્લે કેવળ જ્ઞાન રૂપે ફાટી જાય છે. આખું લોકાલોક અંદર અંતર્મુખ એમને જ્ઞાન વેદનમાં પરિપૂર્ણપણે રહે ને લોકાલોક ઝડકી જાય ઉપયોગ કર્યા વિના. જ્ઞાનાદિ ગુણ એમને ત્યાં વાપર્યો છે અમૃતચંદ્રાચાર્ય. જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણ એ પદ્ધતિ જે એવી છે. કુમકુંદાચાર્યનો એવો પદ્ધતિનો વિષય ટીકાકાર આચાર્ય 1000 વર્ષ પછી પણ એ પદ્ધતિ જાળવી રાખે ને, એ તો એમ ગુરુદેવના શબ્દમાં કહીએ તો કુમકુંદાચાર્યના પેટમાં ગરી ગયા. એ 1000 વર્ષ પછી પણ એમને જોયું કે આનું હાર્દ શું છે, કથનની શાસ્ત્ર પદ્ધતિ, કથન પદ્ધતિ શું છે, કહેવાનો દ્રષ્ટિકોણ એંગલ પકડી લીધો છે. કેમકે 206 ગાથા હમણાં થોડા 15 દિવસ પહેલા સોનગઢમાં એક દિવસ વાંચ્યું, 5 દિવસ હતો ને એમાં એક દિવસ વાંચ્યું, 206 ગાથા લીધી કે એટલું જ આ સત્ય છે કે જેટલું આ જ્ઞાન છે, એટલું જ સત્ય આ કલ્યાણરૂપ છે કે જેટલું આ જ્ઞાન છે, અને એટલું જ સત્ય અનુભવનીય છે, અનુભવવા યોગ્ય છે કે જેટલું આ જ્ઞાન છે. એ જ્ઞાન ગુણ ઉપર તો એમને એ ત્યાર પછીની જ ગાથા છે. આ 142 કળશ પછીની જ આ 206 ગાથા છે. આ શું કહે છે? આ પછી એના ઉપરથી લીધું કે પૂજ ભેંસરી કહે છે એમાં એમાં આ પદ્ધતિ ક્યાં આવે છે કે એમ કહે છે કે જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરશે. આત્માર્થી ને આત્મા ધ્રુવ છે, અપરિણામી છે, શુદ્ધ છે, આવો છે, આવો છે, આવો છે, અનેક વિચારો આવે પણ તેમાં હું જ્ઞાયક છું તે પ્રકાર મુખ્ય છે. બે જગ્યાએ આ બોલ છે, એમાં આ સંકેત છે જે આ જ્ઞાનાદિ ગુણની વાત લીધી છે. એ સંકેત છે કે જેને જે પદ્ધતિએ કામ કરવું છે એના માટે તો આ એક જ પદ્ધતિ છે. શરૂઆત આનાથી થશે, વૃદ્ધિ આનાથી થશે, પૂર્ણતા પણ આનાથી થશે, એમ અહીંયા દીપચંદજી સાબિત કરવા માંગે છે.